એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી જ્ઞાન ગોષ્ઠીમાં આપણે વાત કરવાના છીએ સામ્યવાદ એટલે કે કોમ્યુનિઝમ વિશે. એક એવી વિચારધારા જેણે 20મી સદી પર એમ કહી શકાય કે રાજ કર્યો અને જેની ચર્ચાઓ આજે પણ એટલી જીવંત છે.
બિલકુલ, અને આ ચર્ચા આપણે કરીશું લેસ્લી હોમ્સના પુસ્તકો અને એમના સંશોધનના આધારે.
હા, અને મને લાગે છે કે આ વિષય આજે સમજવો ખૂબ જરૂરી છે, ખરું ને?
ચોક્કસ, કારણ કે જુઓ, એક તરફ ચીન જેવો દેશ છે જે આજે પણ સામ્યવાદી પક્ષ શાસિત છે અને દુનિયામાં મહાસત્તા બની રહ્યો છે. બીજી તરફ આપણે આર્થિક અસમાનતા અને સામાજિક ન્યાયની વાતો બધે સાંભળીએ છીએ. એટલે હોમ્સનું જે વિશ્લેષણ છે ને, એ આપણને સિદ્ધાંત શું હતો અને વાસ્તવિકતા શું બની એ સમજવામાં મદદ કરશે. અને આ બે વચ્ચેનો જે ગેપ છે એ જાણવો જ બહુ રસપ્રદ છે.
તો સૌથી પહેલા આપણે લેખક વિશે થોડું જાણીએ. લેસ્લી હોમ્સ કોણ છે? આ
લેસ્લી હોમ્સ એ મેલબર્ન યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના ખૂબ જ પ્રખ્યાત, એમ કહીએ કે એમેરિટસ પ્રોફેસર છે. એમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પીએચડી કરેલી છે.
ઓકે,
પણ એમની ખાસ વાત એ છે કે એમણે દાયકાઓ સુધી આ સામ્યવાદી અને પછી સામ્યવાદ પછીના દેશોનો અભ્યાસ કર્યો છે, અને એ પણ માત્ર લાઇબ્રેરીમાં બેસીને નહીં.
અચ્છા, એટલે ફિલ્ડ વર્ક જેવું.
હા, બરાબર. રશિયા, પોલેન્ડ, પૂર્વ જર્મની આવા દેશોમાં એ જાતે રહ્યા છે. ત્યાંના લોકો સાથે, એટલે કે પાર્ટીના અધિકારીઓથી લઈને સામાન્ય માણસો સુધી, બધા સાથે વાત કરી છે, ઇન્ટરવ્યૂ લીધા છે.
એટલે એમનો અનુભવ સીધો છે, થિયરી અને પ્રેક્ટિસ બંનેનો.
બિલકુલ, અને ખાસ કરીને સામ્યવાદ તૂટી પડ્યો એ પછીના સમયમાં શું થયું, જેને એ આફ્ટર લાઈફ ઓફ કમ્યુનિઝમ કહે છે, એના પર એમનું કામ ખરેખર બહુ મહત્વનું છે. આનાથી એમનો દ્રષ્ટિકોણ બહુ યુનિક બને છે.
બહુ રસપ્રદ. તો એમના આટલા ઊંડા અભ્યાસનો મુખ્ય વિચાર શું છે? એમનું મુખ્ય કહેવું શું છે?
હોમ્સ મૂળભૂત રીતે એ સવાલ પૂછે છે જે ઘણાને મૂંઝવે છે, કે ભાઈ, સામ્યવાદી સિદ્ધાંત તો કાગળ પર બહુ સારો લાગે, સમાનતા, શોષણમાંથી મુક્તિ, ઉજ્જવળ ભવિષ્ય, પણ જ્યાં જ્યાં એને લાગુ થયો ત્યાં કેમ પરિણામ ઉલટું આવ્યું?
હા, સરમુખત્યારશાહી અને આર્થિક મુશ્કેલીઓ.
બરાબર. સરમુખત્યારશાહી, આર્થિક બિનકાર્યક્ષમતા, માનવ અધિકારોનું દમન, તો આવું કેમ થયું? શું મૂળ વિચારમાં જ કંઈક અડબડ હતી કે પછી એને લાગુ કરવાની રીતમાં?
આ જ ખરો સવાલ છે. સપનું સુંદર હતું, પણ હકીકત આટલી કડવી કેમ?
હોમ્સનું જે મુખ્ય તારણ છે એ એ છે કે જે સૈદ્ધાંતિક સામ્યવાદ હતો, એટલે માર્ક્સ અને એંગલ્સે જે વિચાર્યો હતો, જેને આપણે કહીએ નાનો સીવાળો કમ્યુનિઝમ,
હા,
અને જે 20મી સદીમાં રાજ્યો બન્યા, જેમ કે સોવિયત યુનિયન કે ચીન, જેને કહીએ મોટો સીવાળો કમ્યુનિઝમ.
ઓકે,
આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. હોમ્સનો હેતુ કોઈનો પક્ષ લેવાનો નથી, પણ તટસ્થ રીતે પુરાવાના આધારે સમજાવવું છે કે આ તફાવત કેમ આવ્યો, કેવી રીતે માર્ક્સના વિચારો લેનિન દ્વારા રશિયામાં પેલું બદલવામાં આવ્યા અને મૂળ વાત ક્યાંક બીજે જ પહોંચી ગઈ.
તો ચાલો આને જરા વિસ્તારથી સમજીએ. શરૂઆત માર્ક્સના મૂળ વિચારોથી કરીએ. શું હતું એમના મનમાં?
ચોક્કસ. માર્ક્સ અને એંગલ્સનો પાયાનો વિચાર હતો ઐતિહાસિક ભૌતિકવાદ, એટલે કે ઇતિહાસને સમજવા માટે રાજા રાણી કે ધર્મ નહીં, પણ સમાજની આર્થિક રચના જોવી પડે. મતલબ કે ઉત્પાદનના સાધનો, જમીન, ફેક્ટરીઓ કોની માલિકીના છે એના પર બધું નિર્ભર છે,
અને આ માલિકીના આધારે જ સમાજમાં વર્ગો બને છે, જેમ કે માલિક અને મજૂર.
બરાબર. અને આ વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલે છે, વર્ગ સંઘર્ષ. માર્ક્સના જમાનામાં આ સંઘર્ષ મુખ્યત્વે મૂડીપતિઓ, જેમને એ બુર્જુઆ કહેતા, અને કામદારો એટલે કે પ્રોલેતારેટ, એમની વચ્ચે હતો. માર્ક્સનું કહેવું હતું કે મૂડીવાદમાં કામદારોનું ભયંકર શોષણ થાય છે, એમને એમની મહેનતનું પૂરું વળતર નથી મળતું, અને એટલું જ નહીં, એ પોતાના કામથી જ પેલું એલિયનેટેડ થઈ જાય છે, મતલબ અજાણ્યા જેવો થઈ જાય છે.
અને એમને લાગતું કે આ શોષણ એટલું બધું વધી જશે કે છેવટે ક્રાંતિ થશે જ.
હા, એમની થિયરી હતી કે મૂડીવાદમાં જેવા વિરોધાભાસ છે કે પોતે જ પડી ભાંગશે, અને કામદાર વર્ગ ક્રાંતિ કરીને સત્તા પોતાના હાથમાં લેશે,
અને પછી તરત જ સામ્યવાદ આવી જશે.
ના, તરત નહીં, ક્રાંતિ પછી એક વચગાળાનો તબક્કો આવશે, જેને એમણે સમાજવાદ અથવા પ્રોલેતારિયતની સરમુખત્યારશાહી કહ્યું. આમાં કામદાર વર્ગ રાજ્ય ચલાવશે, ઉત્પાદનના સાધનો પર સમાજની માલિકી સ્થાપશે, અને છેવટે લાંબા ગાળે જ્યારે વર્ગો અને રાજ્યોની જરૂર જ નહીં રહે,
ત્યારે આદર્શ સામ્યવાદી સમાજ આવશે.
બરાબર. રાજ્યવિહીન, વર્ગવિહીન સમાજ જ્યાં સિદ્ધાંત હશે દરેક પાસેથી તેની ક્ષમતા મુજબ અને દરેકને તેની જરૂરિયાત મુજબ. આ માર્ક્સનો અંતિમ ગોલ હતો.
આ તો થઈ માર્ક્સની મૂળ વાત. પણ પછી લેનિન આવ્યા રશિયામાં. એમણે શું ફેરફાર કર્યા? અહીંથી જ વાત બદલાઈ લાગે છે.
અહીંથી જ એમ કહી શકાય કે મોટો ટ્વિસ્ટ આવ્યો. લેનિને માર્ક્સવાદને રશિયાની પરિસ્થિતિ પ્રમાણે ઢાળ્યો. એમનો સૌથી મોટો અને કદાચ સૌથી વિવાદાસ્પદ વિચાર હતો વેનગાર્ડ પાર્ટીનો.
વેનગાર્ડ પાર્ટી એટલે?
માર્ક્સ માનતા હતા કે કામદાર વર્ગ પોતે જ સભાન થઈને ક્રાંતિ કરશે. પણ લેનિને જોયું કે રશિયામાં કામદાર વર્ગ નાનો છે અને એટલો સંગઠિત કે સભાન નથી. એટલે એમણે કહ્યું કે ક્રાંતિનું નેતૃત્વ આખો કામદાર વર્ગ નહીં કરે, પણ વ્યાવસાયિક ક્રાંતિકારીઓની એક નાની, અત્યંત શિસ્તબદ્ધ, કેડર બેઝ્ડ પાર્ટી કરશે.
અચ્છા.
આ પાર્ટી કામદાર વર્ગની આગેવાન વાઇનગાર્ડ બનશે અને એમને દોરશે. એટલે થયું શું કે ક્રાંતિનો મુખ્ય કર્તા જે માર્ક્સ માટે વર્ગ હતો તે લેનિન માટે પાર્ટી બની ગઈ.
એટલે કે સત્તા સીધી લોકોના હાથમાં આવવાને બદલે પાર્ટીના નેતાઓના હાથમાં કેન્દ્રિત થવાની શરૂઆત અહીંથી થઈ એમ.
હા, એવું કહી શકાય. એ બીજ અહીં રોપાયું. બીજો મોટો ફેરફાર લેનિને કર્યો સામ્રાજ્યવાદની થિયરી આપીને. માર્ક્સની ધારણા હતી કે ક્રાંતિ તો વિકસિત પશ્ચિમી દેશોમાં થવી જોઈએ, પણ ત્યાં થઈ નહીં.
હા, એ સવાલ થાય.
એટલે લેનિને સમજાવ્યું કે આ પશ્ચિમી દેશો એશિયા, આફ્રિકા જેવા દેશોનું શોષણ કરીને એટલો નફો કમાય છે કે એમાંથી થોડો ભાગ પોતાના દેશના કામદારોને આપીને એમને શાંત રાખી શકે છે. એટલે ક્રાંતિ પશ્ચિમમાં નહીં પણ રશિયા જેવા દેશોમાં થશે જે સામ્રાજ્યવાદની નબળી કડી છે.
અને પાર્ટી ચલાવવા માટે એમણે લોકતાંત્રિક કેન્દ્રવાદનો સિદ્ધાંત આપ્યો. એ શું હતું?
સિદ્ધાંત એવો હતો કે પાર્ટીની અંદર કોઈપણ મુદ્દા પર ખુલ્લી ચર્ચા કરવાની છૂટ, પણ એકવાર બહુમતીથી નિર્ણય લેવાઈ જાય પછી બધાએ, ભલે અસંમત હોય તો પણ પૂરી શિસ્ત સાથે એ નિર્ણયને માનવાનો અને લાગુ કરવાનો.
કાગળ પર તો સારું લાગે, લોકશાહી જેવું.
હા, કાગળ પર. પણ વ્યવહારમાં થયું એવું કે કેન્દ્રવાદ એટલો ભારે પડ્યો કે લોકશાહી એટલે કે ચર્ચા, અસંમતિ એ બધું દબાઈ ગયું. સત્તા ઉપરની ઉપર કેન્દ્રિત થતી ગઈ. અને દુર્ભાગ્યે આ જ મોડેલ પછીના બધા સામ્યવાદી રાજ્યોએ અપનાવ્યું, જે સીધું સરમુખત્યારશાહી તરફ લઈ ગયું.
તો હવે સિદ્ધાંતમાંથી આવીએ વાસ્તવિકતા પર. જ્યાં આ સામ્યવાદી શાસન સ્થપાયું, પછી ભલે એ સોવિયત યુનિયન હોય કે પૂર્વ યુરોપના દેશો, ત્યાં ખરેખર જીવન કેવું હતું? રાજકીય રીતે તો એકપક્ષીય શાસન, એ તો ખબર છે.
હા, રાજકીય રીતે તો કોઈ વિરોધ પક્ષ નહીં, કોઈ વૈકલ્પિક વિચારધારાને સ્થાન નહીં, પાર્ટી અને સરકાર એકાકાર. અને આમાં એક નવો વર્ગ ઊભો થયો, નોમેન ક્લાતુરા, એટલે પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને અધિકારીઓ, જેમને સામાન્ય નાગરિકો કરતા અનેક ગણા વધારે વિશેષાધિકારો મળતા હતા.
એટલે સમાનતાની વાત તો ત્યાં જ ખોટી પડી ગઈ.
બિલકુલ. અને જો કોઈ અવાજ ઉઠાવે તો એને દબાવી દેવામાં આવતો. ગુપ્ત પોલીસ જેમ કે KGB કે સ્ટાસી, સેન્સરશિપ, ડરનું વાતાવરણ, સ્ટાલિનના સમયમાં જે લાખો લોકોને મારી નાખવામાં આવ્યા, અથવા માઓની સાંસ્કૃતિક ક્રાંતિનો આતંક, એ બધા આના ભયાનક ઉદાહરણો છે.
અને આર્થિક રીતે પેલું કેન્દ્રીય આયોજન, કમાન્ડ ઇકોનોમી, એ કેટલું સફળ રહ્યું?
આર્થિક રીતે એ મોટે ભાગે નિષ્ફળતા જ હતી. બધું સરકાર નક્કી કરે, શું બનશે, કેટલું બનશે, કિંમત શું હશે, બજાર જેવી કોઈ વસ્તુ નહીં. પરિણામે શું થયું? ભારે ઉદ્યોગો અને હથિયારો પર વધુ ધ્યાન અપાયું, પણ સામાન્ય માણસને જોઈતી વસ્તુઓ, ખાવા પીવાની ચીજો, એની હંમેશા અછત રહેતી.
પેલી લાંબી લાઇનોના ફોટા આપણે જોયા છે.
હા, એ જ. લાંબી લાઇનો એ સામ્યવાદી દેશોની ઓળખ બની ગઈ હતી. ક્વોલિટી પણ ખરાબ, નવીનતાનો અભાવ, અને ખેતીનું જે સામૂહિકીકરણ કર્યું, એટલે કે ખેડૂતો પાસેથી જમીન લઈને મોટા સરકારી ફાર્મ બનાવ્યા, એ તો મહાઆફત સાબિત થઈ. ઉત્પાદન ઘટ્યું, કાર્યક્ષમતા ઘટી, અને યુક્રેન જેવા દેશોમાં તો ભયંકર દુકાળ પડ્યા, જેમાં લાખો લોકો મરી ગયા.
સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ પાર્ટીનો પૂરો કંટ્રોલ હતો. શિક્ષણ, મીડિયા, કલા,
પૂરેપૂરો. સ્કૂલથી લઈને યુનિવર્સિટી સુધી, છાપાથી લઈને રેડિયો ટીવી સુધી, બધે જ પાર્ટીની વિચારધારાનો જ પ્રચાર થતો. ઇતિહાસને પણ પાર્ટીના દ્રષ્ટિકોણથી ફરી લખવામાં આવ્યો. કલા, સાહિત્ય, સંગીત બધું સેન્સરશિપને આધીન.
ધર્મનું શું?
ધર્મને અફીણ ગણાવીને નકારવામાં આવ્યો. ચર્ચ, મસ્જિદ, મંદિરો બંધ કરાવ્યા. ધર્મગુરુઓ પર અત્યાચાર થયા. એમનો પ્રયાસ હતો એક નવો સમાજવાદી માનવ બનાવવાનો, જે વ્યક્તિગત નહીં પણ સામૂહિક હિત માટે જીવે. પણ હકીકતમાં લોકોમાં એક પ્રકારની ઉદાસીનતા, સિનિસિઝમ આવી ગયું હતું. લોકો જાહેરમાં કંઈક બોલતા અને ખાનગીમાં કંઈક માનતા.
આટલું બધું નિયંત્રણ, આટલો ડર, છતાં આખરે 1989-90માં આ આખી સિસ્ટમ કેમ પડી ભાંગી? સોવિયેત યુનિયનનું વિઘટન કેમ થયું?
એના ઘણા બધા કારણો ભેગા થયા હતા. સૌથી પહેલું અને કદાચ સૌથી મોટું કારણ હતું આર્થિક નિષ્ફળતા. સિસ્ટમ હવે ચાલી શકે એમ જ નહોતી. બિનકાર્યક્ષમતા, સંસાધનોનો બગાડ, ટેકનોલોજીમાં પશ્ચિમ કરતાં પાછળ રહી જવું, શસ્ત્રોની દોડનો બોજ, લોકોનું જીવનધોરણ સુધરતું નહોતું, બલકે કથળી રહ્યું હતું.
અને લોકોનો વિશ્વાસ પણ ઉઠી ગયો હશે ને?
બરાબર. બીજું કારણ એ જ હતું, વૈચારિક કાયદેસરતાનો અભાવ. પાર્ટીના નેતાઓ જે સમાનતાની વાતો કરતા હતા, એમના જ ભ્રષ્ટાચાર અને વિશેષાધિકારો લોકોને દેખાતા હતા. આખી વિચારધારા ખોખલી લાગવા માંડી હતી.
અને પછી ગોર્બાચેવ આવ્યા.
હા, મિખાઇલ ગોર્બાચેવનું આવવું એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. એમણે સિસ્ટમને બચાવવા માટે સુધારા શરૂ કર્યા. પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક પુનર્રચના, અને ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણું, અભિવ્યક્તિની સ્વતંત્રતા.
પણ એનાથી તો ઉલટું થયું.
હા, કારણ કે સિસ્ટમ એટલી બધી સડી ગઈ હતી કે સુધારા સહન જ ન કરી શકી. ગ્લાસનોસ્ટના કારણે લોકો વર્ષોથી દબાયેલો ગુસ્સો અને અસંતોષ વ્યક્ત કરવા લાગ્યા. રાષ્ટ્રવાદની ભાવના ઉભરી આવી. પૂર્વ યુરોપના દેશોએ પણ મોકો જોઈ પોતાની સ્વતંત્રતા જાહેર કરી દીધી. બર્લિનની દિવાલનું પડવું એનું પ્રતીક હતું. ગોર્બાચેવે બ્રેઝનેવ સિદ્ધાંત એટલે કે કોઈ દેશ સામ્યવાદ છોડે તો લશ્કરી હસ્તક્ષેપ કરવાનો સિદ્ધાંત છોડી દીધો હતો. આ બધા પરિબળોએ ભેગા મળી ને પત્તાના મહેલની જેમ આખી સિસ્ટમને તોડી પાડી.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી આપણે આમાંથી મુખ્ય કયા મુદ્દાઓ તારવી શકીએ? કયા સંદેશાઓ મળે છે?
મને લાગે છે કે 4-5 મુદ્દા બહુ સ્પષ્ટ છે. પહેલું, અને જે આપણે વારંવાર કહ્યું, સિદ્ધાંત અને વાસ્તવિકતા વચ્ચેનો પ્રચંડ તફાવત. કેટલા સારા ઇરાદાઓથી શરૂ થયેલી વાત કેટલા ભયાનક પરિણામો લાવી શકે છે, આ કોઈપણ વિચારધારા માટે એક મોટી શીખ છે.
હા, એ તો છે જ.
બીજું, લેનિને જે ફેરફારો કર્યા, ખાસ કરીને પેલી વાનગાર્ડ પાર્ટી અને લોકતાંત્રિક કેન્દ્રવાદનો સિદ્ધાંત, એણે કેવી રીતે સત્તાના કેન્દ્રીકરણ અને સરમુખશાહી માટે રસ્તો બનાવી આપ્યો. મતલબ કે સારા વિચારોને પણ સત્તા ટકાવી રાખવાના સાધનમાં ફેરવી શકાય છે.
અને આર્થિક નિષ્ફળતાનું શું?
એ ત્રીજો મુદ્દો, કેન્દ્રીય આયોજન, કમાન્ડ ઇકોનોમીની મર્યાદાઓ અને બિનકાર્યક્ષમતા, એ બતાવે છે કે બજાર, સ્પર્ધા અને વ્યક્તિગત પ્રોત્સાહન વગર લાંબા ગાળે અર્થતંત્ર ટકી શકતું નથી, નવીનતા લાવી શકતું નથી.
અને ચોથો મુદ્દો, સત્તા વિશે.
હા, કે અંતે બધો ખેલ સત્તાનો બની ગયો. સમાનતા અને મુક્તિના આદર્શો કરતાં સત્તા મેળવવી અને ટકાવી રાખવી એ જ મુખ્ય લક્ષ્ય બની ગયું. અને એમાંથી જ પેલો નોમેનક્લાથુરા નામનો નવો શાસક વર્ગ ઊભો થયો. સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા નિરંકુશ રીતે ભ્રષ્ટ કરે છે, એ વાત અહીં બરાબર સાબિત થાય છે.
આ બધા મુદ્દા આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે. આપણે રોજબરોજના જીવનમાં, રાજકારણમાં, આર્થિક ચર્ચાઓમાં આ બધું ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ.
બિલકુલ.
હોમ્સના પુસ્તકોમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે આખી વાતનો સાર આપી દે છે. એવા કેટલાક યાદગાર વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. એક તો એ જે આપણે હમણાં જ ચર્ચ્યું, નાનો સી કમ્યુનિઝમ અને મોટો સી કમ્યુનિઝમ માર્ક્સનો આદર્શ રાજ્યવિહીન સમાજનો હતો, જ્યારે હકીકતમાં જે રાજ્યો બન્યા એ ઇતિહાસના સૌથી વધુ શક્તિશાળી સર્વસત્તાધીશ રાજ્યો હતા. આનાથી મોટો વિરોધાભાસ બીજો કયો હોય?
ખરું. બીજો પેલો લેનિનની વાનગાર્ડ પાર્ટીનો મુદ્દો.
હા, કે ક્રાંતિ કરવાની જવાબદારી કામદાર વર્ગ પાસેથી લઈને એક નાની ચુનંદા પાર્ટીને આપી દેવામાં આવી. આનાથી જ લોકશાહીનો છેદ ઉડી ગયો અને સરમુક્તિયારશાહી માટેના દરવાજા ખુલી ગયા.
અને હોમ્સનો પેલો વિચાર સામ્યવાદની કરુણાંતિકા વિશે.
હા, એ બહુ માર્મિક છે કે સામ્યવાદની કરુણાંતિકા તેના ખરાબ ઇરાદાઓમાં નથી, પણ તેના સારા ઇરાદાઓની અશક્યતામાં રહેલી છે. મતલબ કે કદાચ શરૂઆતમાં ઇરાદા ખરાબ નહોતા, પણ જે આદર્શ સમાજ બનાવવાનું સપનું હતું એ કદાચ માનવ સ્વભાવ અને દુનિયાની વાસ્તવિકતાઓ જોતા શક્ય જ નહોતું.
આ બહુ ઊંડી વાત છે. અને ગોર્બાચેવ વિશે શું કહે છે?
એમના વિશે હોમ્સ કહે છે કે ગોર્બાચેવ સિસ્ટમને સુધારવા ગયા હતા, પણ એ સિસ્ટમના કાળ સાબિત થયા, કારણ કે સિસ્ટમ એટલી ખોખલી થઈ ગઈ હતી કે એને સુધારવાનો કોઈ પણ પ્રયાસ એના પતનને વેગ આપવાનો જ હતો. એ જાણે કે મૃત્યુશૈયા પર હતી અને ગોર્બાચેવે એને છેલ્લો ધક્કો માર્યો.
તો આ બધી સમજણ, આ ઇતિહાસ, આ વિશ્લેષણ આજના જમાનામાં સામાન્ય માણસને કઈ રીતે ઉપયોગી થઈ શકે? આપણે આમાંથી શું લઈ શકીએ?
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું, આપણે જ્યારે પણ કોઈ રાજકીય પક્ષ, નેતા કે વિચારધારાના મોટા મોટા વચનો સાંભળીએ ત્યારે આપણે વધુ વિવેકબુદ્ધિથી વિચારી શકીએ. ઇતિહાસ આપણને શીખવે છે કે વચનો અને વાસ્તવિકતા વચ્ચે અંતર હોઈ શકે છે, એટલે તરત જ ભોળવાઈ ન જવું.
બરાબર.
બીજું, આપણને સરમુખત્યારશાહીના લક્ષણો ઓળખતા આવડે, જેમ કે સત્તાનું એક જ જગ્યાએ કેન્દ્રિત થવું, મીડિયા પર કડક નિયંત્રણ, વિરોધના અવાજને દબાવી દેવો, એક જ વિચારધારાને સતત લોકો પર ઠોકી બેસાડવી. આ પેટર્ન જો ક્યાંય દેખાય તો આપણે સાવધાન થઈ શકીએ.
એટલે કે સમાચાર વાંચતી વખતે કે કોઈ નેતાનું ભાષણ સાંભળતી વખતે આપણે વધુ સજાગ રહી શકીએ.
હા, બિલકુલ. ત્રીજું, આર્થિક નીતિઓની ચર્ચામાં પણ આ સમજ કામ લાગે. કેન્દ્રીય આયોજન કેમ નિષ્ફળ ગયું એ જાણ્યા પછી આપણે સરકારી હસ્તક્ષેપની મર્યાદાઓ અને બજાર વ્યવસ્થાના ફાયદા ગેરફાયદા વિશે વધુ સારી રીતે વિચારી શકીએ.
અને ચોથું, ચીન જેવા દેશોને સમજવામાં મદદ મળે.
ચોક્કસ. ચીનનું જે મોડલ છે, રાજકીય રીતે સામ્યવાદી પાર્ટીનો કંટ્રોલ પણ આર્થિક રીતે મૂઢીવાદ, એને સમજવા માટે સામ્યવાદના ઇતિહાસ અને લેનિનવાદી પાર્ટીના સ્વરૂપને સમજવું જરૂરી છે. ટૂંકમાં, આ ભૂતકાળ આપણને વર્તમાનને વધુ સારી રીતે સમજવામાં અને ભવિષ્ય માટે વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે.
તો આજના આ મંથનના અંતે તમારા માટે સૌથી મોટો ટેક અવે શું છે? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે રાજકીય અને આર્થિક શક્તિનું જ્યારે અત્યંત કેન્દ્રીકરણ થાય છે ત્યારે તે કેટલું ભયાનક બની શકે છે. ભલે શરૂઆતના ઉદ્દેશો ગમે તેટલા ઉમદા હોય, પણ નિરંકુશ સત્તા માનવીય ગરિમા અને સ્વતંત્રતાનો ભોગ લે છે. ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે અને આપણે એમાંથી બોધપાઠ લેવો જ રહ્યો.
અને મારા માટે જે વાત મને ખૂબ વિચારતી કરી ગઈ એ છે કે સારા ઈરાદા હોવા એ પૂરતું નથી. કોઈપણ વિચારધારા, ભલે કાગળ પર ગમે તેટલી આકર્ષક લાગે, તેને જ્યારે જમીન પર ઉતારવામાં આવે ત્યારે તેની વ્યવહારિક અસરો અને સંભવિત નકારાત્મક પરિણામોનો વિચાર કરવો અત્યંત જરૂરી છે. યુટોપિયાનું સપનું જોવામાં વાંધો નથી, પણ એ સપનાને સાકાર કરવાના પ્રયાસમાં વાસ્તવિક દુનિયા અને માનવ સ્વભાવની મર્યાદાઓને ભૂલી જવી એ ખતરનાક બની શકે છે. સામ્યવાદનો ઇતિહાસ એની જ એક કરુણ ગાથા છે.
અને હા, એ પણ યાદ રાખવું જોઈએ કે ભલે એ સામ્યવાદી રાજ્યો પડી ભાંગ્યા, પણ જે મૂળભૂત પ્રશ્નો એમણે ઉઠાવ્યા હતા, જેમ કે ગરીબી, અસમાનતા, શોષણ, સામાજિક ન્યાય, એ પ્રશ્નો તો આજે પણ આપણી સામે જ છે. એના ઉકેલ શોધતી વખતે આપણે ઇતિહાસની ભૂલોમાંથી શીખીને આગળ વધવાનું છે, જેથી એ ભૂલોનું પુનરાવર્તન ન થાય.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.